श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः, ओम नमो भगवते वासुदेवाय। ત્રણ પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીને બીજો નંબર આપ્યો છે, કારણ વ્યાસજી સમાજ સુધારે એ વૃત્તિથી કથા કરતા, સુખદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરતા નથી, ફક્ત પોતાના અંતઃકરણના સુખ માટે કથા કરે છે। સુખદેવજીએ કથાનો આરંભ કર્યો પણ મંગલાચરણ કરતા નથી, કારણ દેહભાન બિલકુલ ન હતું। ત્રણ અધ્યાય પછી સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે। ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે, પ્રથમ વ્યાસજીનું, બીજું સુખદેવજીનું, અંતમાં સુતજીનું। જુવાનીમાં મંગલાચરણ મંગલ આચરણની બહુ જ જરૂર છે, એટલે સુખદેવજીનું મંગલાચરણ 12 શ્લોકનું અને બાકીના મંગલાચરણ એક એક શ્લોકના છે। ઉત્તમ વક્તા કોણ? જે વક્તામાં 16 વૈરાગ્ય હોય તે ઉત્તમ વક્તા। સંસારના કોઈ પણ વિષયમાં મન ન જાય એ વૈરાગ્ય। સંસારના વિષયો દેખાય તેમ છતાં જેનું મન તેમાં જતું નથી તેનો વૈરાગ્ય સિદ્ધ થયો। વૈરાગ્ય વગર દ્રઢતા આવતી નથી। વૈરાગ્યથી જ્ઞાન દીપે છે, વૈરાગ્યથી ભક્તિ શોભે છે। જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ થાય તો મનુષ્ય બ્રહ્મમય થાય છે। સુખદેવજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય 16 હતા। જ્ઞાનીનું હૃદય શ્રીકૃષ્ણ પ્રેમમાં ન પીગળે તો જ્ઞાન શા કામનું? પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, જેનું મરણ પાસે આવ્યું હોય તેનું કર્તવ્ય શું? તે શું કરે અને તે શું ન કરે? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? સુખદેવજી બોલ્યા, રાજન, તે પ્રશ્ન સુંદર કર્યો છે। શ્રવણ કરો, અંતકાલમાં વાત પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે, મૃત્યુની વેદના ભયંકર છે। જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય, તેથી મૃત્યુની બીક રાખો, તેનું સ્મરણ રાખો। વિચાર કરો, મૃત્યુને ભેટવાની મેં તૈયારી કરી છે કે નહીં? આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે। જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોના વારંવાર વિચાર કરશો તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે। બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી, વિચાર વિના વિવેક વૈરાગ્ય નથી આવતા। કાળને માથે રાખી હંમેશા ઈશ્વરનું ચિંતન કરવું, કાળને યાદ રાખો તો પાપ વૃત્તિ ઉદ્ભવશે નહીં। ભજન માટે અનુકૂળ સમયની રાહ ના જુઓ, કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે। કોઈ અડચણ ન રહે તે પછી હું ભજન કરીશ એમ માનવું તે અજ્ઞાન છે। એક મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરવા માટે સમુદ્ર કિનારે ગયો, પણ સ્નાન કરવાને બદલે તે કિનારે જ બેસી રહ્યો। લોકોએ તેને પૂછ્યું, સ્નાન કરો ને, કેમ બેસી રહ્યા છો, સ્નાન ક્યારે કરશો? તે પુરુષે કહ્યું, સમુદ્રમાં ઉપરા ઉપરી તરંગો આવે છે, સમુદ્રના તરંગો બંધ થાય એટલે સ્નાન કરું। સમુદ્રના મોજા શું બંધ થવાના હતા અને સ્નાન ક્યાંથી થવાનું હતું? તે પ્રમાણે સંસાર એ સમુદ્ર છે, તેમાં અડચણ રૂપી તરંગો પણ આવવાના જ। કોઈ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વરનું ભજન કરીશ, પણ એવી સર્વાંગી અનુકૂળતા આવતી જ નથી। જેમ પેલો પુરુષ સ્નાન કર્યા વગર રહી ગયો, તેમ તેવા વિચારનો મનુષ્ય ઈશ્વર ભજન કર્યા વિના રહી જાય છે। ભલે અડચણો આવે પણ લક્ષ્ય ભૂલશો નહીં કે મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક થવું છે। લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે। ભગવાને પણ ગીતામાં કહ્યું છે, અંતકાળે જે મારું સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે। અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ ક્ષણનો અંતકાળ, એટલે દરેક ક્ષણે ઈશ્વરનું ચિંતન ધ્યાન સ્મરણ કરવું જોઈએ। પ્રતિક્ષણને સુધારશો તો મરણ સુધરશે। પ્રતિક્ષણને સુધારવી એટલે પ્રતિક્ષણે તમારા ઠાકોરજીમાં દ્રષ્ટિ રાખો। લોકો એમ માને છે કે આખી જિંદગી કામ ધંધો કરીશું, કાળા ધોળા કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું તો પણ તરી જઈશું। આ વિચાર ખોટો છે। એટલે તો સ્પષ્ટતા કરી છે કે હંમેશા જે ભાવનું ચિંતન કરશો તેનું અંતકાળે સ્મરણ થશે, એટલે તો ભગવાને આજ્ઞા કરી છે। માટે સર્વ સમય નિરંતર મારું સ્મરણ કર, એ તો સર્વવિદિત છે કે જેનું સતત ચિંતન એનું જ મરણ કાળે સ્મરણ અને રટણ થાય છે। સોનીનું દ્રષ્ટાંત એવું છે, એક સોની માંદગીમાં પથારી વસતો, મહિનાથી બજારમાં ગયેલો નહીં, તેથી વિચારો સોનાના ભાવના જ આવ્યા કરે। અંતકાળ આવ્યો છે, તાવ વધ્યો, ડૉક્ટર શરીર તપાસવા આવ્યા। ડૉક્ટરે તાવ માપી કહ્યું કે 105 છે, એટલે કે 105 ડિગ્રી તાવ છે। સોની સમજ્યું કોઈએ સોનાનો ભાવ કહ્યો તો પોતાના પુત્રને ઉદ્દેશી બૂમ મારવા લાગ્યો, વેચી નાખ વેચી નાખ, 80 માં લીધેલું છે અને 105 થયા છે માટે વેચી નાખ. આમ બોલતા સોનીએ દેહ છોડ્યો. સોની આખી જિંદગી સોનાનો જ વિચાર કરેલો એટલે અંતકાળે તેને સોનાના જ વિચારો આવ્યા. પૈસા પૈસા કરનારને અંતકાળે પૈસાના જ વિચાર આવે છે. પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવતા ભગવાનને ભૂલવા એ પાપ છે. સુખદેવજીએ કહ્યું, હે રાજા, મનુષ્યનું આયુષ્ય આમને આમ પૂરું થઈ જાય છે. રાત્રિ નિદ્રા અને વિલાસમાં પસાર થઈ જાય છે અને દિવસ ધન માટે ઉદ્યમ કરવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં પૂરું થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.